સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ગઢડા મધ્ય પ્રકરણ વચનામૃત 16મું. સ્વરૂપ નિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું. સંવત 1878ના ભાદરવા સુધી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપ નિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા, એ બે નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપ નિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોડી પડી જાય છે, અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોડી ન પડે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધને વિશે સંવાદ છે, તેમાં એમ કહ્યું છે, જે સત્ય, શૌચ આદિ જે કલ્યાણકારી એવા 39 ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારું ભગવાનને ધર્મ ધુરંધર કહ્યા છે. અને વળી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધને વિશે શૌનકાદિક ઋષિએ સુત પુરાણીને પૂછ્યું છે, જે ધર્મના ભક્ત રૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તે અંતર્ધ્યાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો? માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારું જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે, અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, જે પંચ વિશે જીતાય તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્ય હોય અથવા ન હોય, પણ જો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિશે ખબરદાર રહે તો પંચ વિશે જીતાય છે, અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો, અને કાનને બીડી લે તો સહેજે શબ્દ સંભળાય નહીં, તેમજ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહીં તો સહેજે સ્પર્શ જીતાય, તેમજ અયોગ્ય વસ્તુ હોય તેને નેત્રે કરીને જુએ નહીં તો સહેજે રૂપ જીતાય, તેમજ જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહેજે જ રસના જીતાય, તેમજ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બીડી લે તો સહેજે ગંધ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચ વિષય જીતાય છે, અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહીં. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે, તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગર્યાનો ઉપાય છે. જે માંદો હોય તે કરી પાળીને ઔષધ ખાય તો જ નિરોગી થાય. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું, જે માંદાને તો કરીનો નિયમ હોય જે આટલા દિવસ જ કરી રાખવી, તેમ કલ્યાણના સાધનનો પણ કોઈ નિયમ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે, તે ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ, એ શ્લોકમાં એમ કહ્યું છે, જે અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તેજે તે પરમપદને પામે છે એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે, અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે, તે પણ ગીતામાં કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ, જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચિરેણાધિ ગચ્છતિ. એ શ્લોકનો એમ અર્થ છે, જે નિયમમાં છે ઇન્દ્રિયો જેના, ને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે, ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે. માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે, અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશીએ જતો હોય ને તે આખા દિવસમાં બે ડગલા ચાલતો હોય, તેને તો કાશીએ જતા બહુ દિવસ લાગે, અને જે વીસ ગાંવ ચાલવા માંડે તે તો અહીંથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે, તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય છે, અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળ થયા સત્સંગી થયો હોય તોય પણ લોચો પોચો રહે છે. પછી શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીએ પૂછ્યું, જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે, અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામું જોતો, ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા, પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે વિષયનું એણે ચિંતવન કર્યું હતું અને જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાન સર્વે નજરે જોઈને, અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગવાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કાળને એમ આજ્ઞા કરે છે, જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશ માં. માટે તે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે, પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે. પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિક જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું, સ્નાન આદિ જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાળો થઈને કરે, અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકડો થઈ જાય, અને મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠે આકડાય કરવા માંડે, એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો, અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેને ઇન્દ્રિયો વિશે સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે આની ઇન્દ્રિયોના વિશે સન્મુખ તીક્ષ્ણ વેગ છે અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે. જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે, તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિશે સન્મુખ દોડે તે સૌને જણાય છે. અને જો કપટે કરીને ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળ્યાનો એ જ ઉપાય છે, જે પરમેશ્વરે ત્યાગીના અને ગ્રહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ એ પાંચે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે, તે કેડે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા. પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું, જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસન મૃતિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય, તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તન આદિકનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તન આદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરો, ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 16મું થયું.